एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ज्ञान गोष्ठी विश्वना श्रेष्ठ विचारो अने विचारकोनो सार हवे आपणी भाषामां आ ऑडियो सारांश एकत्र एआईनी मदतथी तैयार करवामां आव्यो छे।
नमस्कार अने स्वागत छे। आजे आपणे एम के एक एवा विश्वमां सफर करवाना छीए ज्यां शब्दोमां जादू हतो, ज्यां कविता जीवननो धबकार हती। આજે આપણે વાત કરીશું સંસ્કૃત સાહિત્યના એવા નામની જેમનું નામ લેતા જ સૌંદર્ય, પ્રેમ, પ્રકૃતિ બધું જ જાણે નજર સામે આવી જાય। કાલિદાસ આમ તો લગભગ 1500 વર્ષ પહેલાં થઈ ગયા, પણ સવાલ એ છે કે આજની આ ફાસ્ટ લાઇફમાં, આ ડિજિટલ યુગમાં કાલિદાસ શા માટે મહત્ત્વના છે? એમની રચનાઓ એમાંથી આજે શું મળે? ચાલો જોઈએ।
ખરેખર આ સવાલ જ એમની મહાનતા બતાવે છે। એમની પ્રસ્તુતતા જોને, સમય, સંસ્કૃતિ બધાની પાર છે। એ ખાલી સંસ્કૃતના મહાન કવિ કે નાટ્યકાર નથી, પણ એમણે વિશ્વ સાહિત્ય પર જે છાપ છોડી છે અમિટ છે। કારણ કે એમણે માનવીય લાગણીઓ, પછી એ પ્રેમ હોય કે વિરહની વેદના હોય,
હા કર્તવ્ય પણ,
બરાબર કર્તવ્યની ભાવના, પ્રકૃતિ સાથેનો જે સંબંધ, એને એટલી સહેજતાથી, એટલા ઊંડાણથી શબ્દોમાં મૂક્યા છે ને કે આજે પણ એટલા જ ફ્રેશ લાગે, આપણને સ્પર્શી જાય। અને એટલે જેમને કવિ કુલગુરુનું બિરુદ મળ્યું, કવિઓના કુળગુરુ, આ જ એમનું સ્થાન અને મહત્વ બતાવી દે છે।
કવિ કુલગુરુ, વાહ, આ બિરુદ જ બહુ મોટું છે। પણ કોઈપણ સર્જકને સમજવા માટે એમના સમયને, એમના સમાજને સમજવો પડે ખરું ને? તો કાલિદાસ કયા સમયમાં હતા, કેવો માહોલ હતો ત્યારે, એ યુગ કેવો હતો જેણે આવા મહાન કવિ આપ્યા?
આપણે વાત કરી રહ્યા છીએ ભારતના ઇતિહાસના એક સુવર્ણકાળની, કાલિદાસનો સમય। મોટે ભાગે ઈસવીસન 4થી 5મી સદીનો ગણાય છે, એટલે કે ગુપ્ત સામ્રાજ્યનો યુગ।
ઓ, ગુપ્તકાળ!
હા, એવો સમય હતો જ્યારે ભારત કલા, સ્થાપત્ય, વિજ્ઞાન, ગણિત, ખગોળશાસ્ત્ર, દર્શન આ બધા ક્ષેત્રોમાં જબરદસ્ત પ્રગતિ કરી રહ્યું હતું। શાંતિ હતી, સમૃદ્ધિ હતી, એટલે કલા અને સાહિત્યને ખીલવા માટે સરસ વાતાવરણ મળ્યું।
એટલે કે એકદમ રિચ કલ્ચરલ માહોલ હતો ચારે બાજુ, અને સંસ્કૃત ભાષા, એનું શું સ્થાન હતું ત્યારે?
બિલકુલ, સંસ્કૃત ત્યારે ખાલી ધર્મગ્રંથોની ભાષા નહોતી, એ તો રાજદરબારની, શિક્ષણની અને ઊંચા દરજ્જાના સાહિત્યની જીવંત ભાષા હતી, એકદમ પરિષ્કૃત। સાહિત્યમાં રસ સિદ્ધાંત, કાવ્યશાસ્ત્ર આ બધું બહુ વિકસ્યું હતું। ઉજ્જૈન જેવા શહેરો એ તો વિદ્યા અને કલાના મોટા કેન્દ્રો હતા, ત્યાં જુદી જુદી કલાઓ, શાસ્ત્રો બધાનું આદાન પ્રદાન થતું। કાલિદાસ આ સમૃદ્ધ પરંપરાના જ એક શ્રેષ્ઠ પરિણામ જેવા છે।
અને પેલી વાત જે બહુ જાણીતી છે કે તેઓ રાજા વિક્રમાદિત્યના દરબારના 9 રત્નોમાંના એક હતા, એમાં કેટલું તથ્ય છે?
હા, એ લોકવાયકા ખૂબ જ પ્રચલિત છે, ખાસ કરીને રાજા ચંદ્રગુપ્ત બીજા એટલે કે વિક્રમાદિત્ય, એમની સાથે નામ જોડાય છે। જો કે આનો કોઈ નક્કર ઐતિહાસિક પુરાવો, જેમ કે શિલાલેખ કે એવું કશું નથી મળતું।
અચ્છા,
પણ આ વાત એ સમયના માહોલ તરફ ઇશારો જરૂર કરે છે કે રાજાઓ વિદ્વાનોને આશ્રય આપતા હતા, દરબારોમાં એક પ્રકારની બૌદ્ધિક સ્પર્ધા પણ હતી। અને કાલિદાસની કૃતિઓ જુઓ, એમાં રાજદરબારનું જે જ્ઞાન દેખાય છે, શિષ્ટાચાર, રાજનીતિની સમજ, એ બતાવે છે કે તેઓ આવા વાતાવરણથી પરિચિત હતા, કદાચ નજીકથી જોડાયેલા પણ હોય। એમના સર્જનમાં આપણને પૌરાણિક કથાઓ, ઊંડી માનવીય ભાવનાઓ અને પ્રકૃતિનું સૌંદર્ય, આ બધાનું અદ્ભુત મિશ્રણ જોવા મળે છે।
એ સમયના ભવ્ય સાંસ્કૃતિક વાતાવરણની વાત થઈ, પણ ખુદ કાલિદાસ, એમના અંગત જીવન વિશે શું જાણીએ છીએ? ઇતિહાસમાં તો બહુ માહિતી નથી, પણ દંતકથાઓ ઘણી છે, પેલી અભણ ભરવાડમાંથી મહાકવિ બનવાની વાત।
હા, એ કથા તો ભારતમાં એટલી પ્રચલિત છે, પેલી વિદ્વાન રાજકુમારી વિદ્યોત્તમા અને કપટથી એમની સાથે પરણાવી દેવાયેલો એક, એમ કહો કે મૂર્ખ યુવાન, પછી પત્ની અપમાન કરે છે અને એ કાલી માતાની ઉપાસના કરે છે અને માતાના આશીર્વાદથી અદ્ભુત જ્ઞાન અને કાવ્યશક્તિ મેળવે છે,
અને પછી પાછા આવે છે ત્યારે વિદ્યોત્તમા પૂછે છે, અસ્તિ કશ્ચિત વાઘ વિશેષઃ, એટલે કે શું તારી વાણીમાં હવે કઈ ખાસ વાત છે? અને એ 3 શબ્દો પરથી જ 3 મહાન રચનાઓ, કુમાર સંભવમ અસ્તિથી, મેઘદૂતમ કશ્ચિતથી અને રઘુવંશમ વાકથી વા. આ કથા ભલે ઐતિહાસિક ન હોય પણ પ્રેરણા તો આપે જ છે.
બરાબર. આ કથા ઐતિહાસિક છે કે કેમ એ કહેવું મુશ્કેલ, પણ એનું સાંકેતિક મહત્વ ઘણું છે. એ કાલિદાસની પ્રતિભાને જાણે કોઈ દૈવી ચમત્કાર તરીકે રજૂ કરે છે. એમની કાવ્યશક્તિ જાણે માનવીય સમજની બહારની વાત હોય. એ એક રીતે એમની અસાધારણ પ્રતિભા અને કદાચ એમના જીવનમાં આવેલા કોઈ મોટા બદલાવનું રૂપક પણ હોઈ શકે.
અને એ પણ સૂચવે છે કે એમનું નામ કાલિદાસ એટલે કે કાલીનો સેવક કદાચ એમની દેવી ભક્તિ દર્શાવતું હોય.
તો દંતકથાઓને થોડી બાજુએ રાખીએ. એમની કૃતિઓ પોતે એમના વિશે શું કહે છે? વાસ્તવિક પુરાવા ક્યાં મળે? એમની કૃતિઓ જ એમનો સૌથી મોટો પરિચય છે. એ વાંચીએ તો ખબર પડે કે એમને વેદ, ઉપનિષદ, પુરાણો, જુદા જુદા દર્શનશાસ્ત્રો, નાટ્યશાસ્ત્ર, સંગીત, ચિત્રકલા, કેટલું બધું જ્ઞાન હતું. અને ભારતની ભૂગોળ અદ્ભુત જાણકારી હતી. હિમાલયની ઊંચાઈઓથી લઈને દક્ષિણના સમુદ્ર કિનારા સુધીના પ્રદેશો, નદીઓ, પર્વતો, શહેરો, એનું જે જીવંત અને સચોટ વર્ણન કરે છે ને,
જાણે નકશો આંખ સામે આવી જાય.
બરાબર. એ બતાવે છે કે એમણે કેટલો પ્રવાસ કર્યો હશે અને એમની અવલોકન શક્તિ કેટલી તીક્ષ્ણ હશે.
એટલે એમની કલમમાં આખું ભારત સમાયેલો લાગે. અને પેલી ગરબારી જીવનની વાત, એની ઝલક પણ મળે છે ને?
ચોક્કસ. રાજદરબારના રીતરિવાજ, શિષ્ટાચાર, મનોરંજન, રાજકીય દાવપેચ, લલિત કળાઓ, આ બધાની જે સમજ એમની કૃતિઓમાં દેખાય છે એ દર્શાવે છે કે તેઓ કદાચ રાજ્યાશ્રય સાથે ગાઢ રીતે જોડાયેલા છે. અંગત જીવનની વિગતો ભલે ઓછી મળે, પણ એમનું સાચું જીવન એમની કવિતા અને નાટકોમાં જીવે છે. એમણે ક્યારેય પોતાના વિશે સીધું નથી લખ્યું, પણ એવી રચનાઓ કરી છે જે આજે પણ આપણને મંત્રમુગ્ધ કરી દે છે. ત્રણેય ઉત્તમ છે, પણ જેની સૌથી વધુ પ્રસિદ્ધિ થઈ દુનિયાભરમાં એ છે અભિજ્ઞાન શાકુંતલમ. આ નાટક મહાભારતના આદિપર્વમાં જે કથા આવે છે ને, રાજા દુષ્યંત અને વનકન્યા શકુંતલાની, એના પર આધારિત છે.
હા, પેલી પ્રેમ વિયોગ અને પછી પુનઃમિલનની કથા.
બરાબર. દુર્વાસા ઋષિનો શાપ રાજા શકુંતલાને ભૂલી જાય છે, અને પછી પેલી વીંટી અભિજ્ઞાન, એનાથી સ્મૃતિ પાછી આવે છે અને મિલન થાય છે. કાલિદાસે આ મૂળ કથાને એટલી કલાત્મક અને ભાવવાહી રીતે રજૂ કરી છે, અદ્ભુત.
આ નાટકની એવી તે કઈ ખાસિયત છે જેણે એને આટલું ફેમસ બનાવ્યું? ખાલી વાર્તા?
વાર્તા તો સુંદર છે જ, પણ એની માવજત એ કમાલની છે. જુઓ, એક બાજુ પ્રકૃતિના ખોળે ઉછરેલી નિર્દોષ શકુંતલાનું આશ્રમ જીવન, અને બીજી બાજુ રાજદરબારનું જટિલ, થોડું કૃત્રિમ, ક્યારેક કઠોર વાતાવરણ. આ બે વચ્ચેનો જે તફાવત છે, જે સંઘર્ષ છે, એ ખૂબ સરસ રીતે બતાવ્યો છે. પાત્રોનું મનોવૈજ્ઞાનિક ચિત્રણ જુઓ, ખાસ કરીને શકુંતવા, એનો પ્રેમ, એનું ગૌરવ, અપમાનની પીડા અને છેલ્લે ક્ષમા.
જાણે જીવંત પાત્ર આપણી સામે ઊભું હોય.
બિલકુલ. એ ખાલી પૌરાણિક પાત્ર નથી રહેતી, પણ એક જીવતી, ધબકતી નારી તરીકે ઉભરી આવે છે. એમના બીજા બે નાટકો પણ નોંધપાત્ર છે. માલવિકાગ્નિમિત્રમ એ કાલિદાસનું પહેલું નાટક મનાય છે. એમાં શુંગ વંશના રાજા અગ્નિમિત્ર અને માલવિકાની પ્રેમકથા છે. રાજમહેલના ષડયંત્રો વચ્ચે પ્રેમ પાંગરે છે. અને બીજું છે વિક્રમોર્વશીયમ. એમાં પૃથ્વીના રાજા પુરુર્વા અને સ્વર્ગની અપ્સરા ઉર્વશીની પ્રેમકથા છે. થોડી અસામાન્ય. માનવ અને દૈવી જગતનું મિલન થાય છે. આ બંને નાટકોમાં પણ પ્રેમ, સૌંદર્ય અને દરબારી જીવનના તાણાવાણા સરસ રીતે ગૂંથેલા છે.
નાટકોમાં વ્યક્તિગત પ્રેમ અને દરબારી જીવનની વાત આવી, પણ કાલિદાસનો કેનવાસ આનાથી ઘણો મોટો હતો ખરું ને? એમના મહાકાવ્યો એ તો આખા વંશ અને યુગની કથાઓ કહે છે. રઘુવંશમ અને કુમાર સંભવમ.
બરાબર કહ્યું. રઘુવંશમ એ તો ભવ્ય વિશાળ ફલક પર રચાયેલું મહાકાવ્ય છે. 19 સર્ગ છે એમાં, એટલે કે 19 અધ્યાય. એમાં કાલિદાસે સૂર્યવંશના અનેક પ્રતાપી રાજાઓની ગાથા વર્ણવી છે. રાજા દિલીપથી શરૂ કરીને રઘુ, અજ, દશરથ, ભગવાન રામ અને એમના વંશજો સુધી.
એટલે આખી વંશાવળી જેવું?
ખાલી વંશાવળી નહીં. કાલિદાસ અહીં રાજધર્મ કેવો હોવો જોઈએ, આદર્શ રાજાના ગુણો શું, પરાક્રમ અને નૈતિકતાનો સંબંધ શું, અને સમય જતા શક્તિનો ઉદય અને અસ્ત કેવી રીતે થાય છે, આ બધાનું ગહન ચિંતન રજૂ કરે છે.
આ એક રીતે ભારતીય સંસ્કૃતિના જે આદર્શો છે ને એનું કાવ્યાત્મક દર્શન છે.
એટલે રઘુવંશમમાં ભારતીય રાજનીતિ અને ધર્મનું દર્શન મળે, અને કુમાર સંભવમ
એમાં દેવોની વાત છે. હા, કુમાર સંભવમ એ દેવોના સેનાપતિ કાર્તિકેય, જે કુમાર તરીકે પણ ઓળખાય છે, એમના જન્મની પૌરાણિક કથા પર આધારિત છે. પેલો તારાકાસુર નામનો અસુર હતો, એણે દેવોને હરાવી દીધા હતા. એના વધ માટે શિવ અને પાર્વતીના પુત્રની જરૂર હતી. આ કથાના માધ્યમથી કાલિદાસે શિવ અને પાર્વતીનો પ્રણય, પાર્વતીની કઠોર તપસ્યા, શિવનું મન જીતવાનો પ્રયાસ, એમના ભવ્ય વિવાહ, આ બધું એટલું સુંદર અને ગહન રીતે વર્ણવ્યું છે.
અને હિમાલયનું વર્ણન પણ એમાં ખૂબ વખણાય છે, નહીં?
અરે, એ તો અજોડ મનાય છે. જાણે હિમાલય આપણી આંખ સામે જીવંત થઈ જાય, એટલું કાવ્યાત્મક, એટલું જીવંત વર્ણન છે. અને અહીં દૈવી પ્રેમનું નિરૂપણ પણ, એ આધ્યાત્મિક છે પણ સાથે સાથે ઇન્દ્રિયગ્રાહ્ય સૌંદર્યથી ભરપૂર છે.
વાહ, નાટકો, મહાકાવ્યો, અને હવે એ કાવ્ય જેની કલ્પના જ કદાચ સૌથી અનોખી છે, વાદળને સંદેશવાહક બનાવતું કાવ્ય મેઘદૂતમ, આ આઈડિયા જ કેટલો કાવ્યાત્મક છે.
મેઘદૂતમ એ ખરેખર વિશ્વ સાહિત્યની એક બહુ જ યુનિક અને સીમાચિહ્નરૂપ કૃતિ છે. એ ગીતિક કાવ્ય છે, એક ખંડકાવ્ય પણ કહેવાય. એમાં કુબેરનો શ્રાપ છે, અને એના કારણે એક યક્ષ પોતાની પ્રિયતમાથી દૂર રામગીરી પર્વત પર રહે છે,
દેશવટો ભોગવે છે.
હા, પછી વર્ષા ઋતુ આવે, આકાશમાં વાદળ ઘેરાય અને વિરહની વેદના વધી જાય, ત્યારે એ ઉત્તર દિશામાં પોતાની નગરી અલકાપુરી તરફ જતા એક વાદળને જુએ છે, અને એને દૂત બનાવીને પોતાની પ્રિયા સુધી સંદેશો મોકલવા વિનંતી કરે છે.
વાદળ સાથે વાત કરવી, એને રસ્તો બતાવવો, આ કલ્પનામાં જ કેટલી ઊંડી વેદના અને ઝંખના છે.
બરાબર. અને યક્ષ ખાલી સંદેશો નથી આપતો, એ વાદળને રામગીરીથી અલકાપુરી સુધીનો આખો રસ્તો બતાવે છે. અને આ રસ્તાના વર્ણનમાં કાલિદાસ આપણને જાણે ભારતની એક હવાઈ મુસાફરી કરાવે છે. માળવા, ઉજ્જૈન, દશાણ, બ્રહ્માવર્ત, કુરુક્ષેત્ર, કેટલાય પ્રદેશો, નર્મદા, ક્ષિપ્રા, ગંગા જેવી નદીઓ, વિંધ્ય, હિમાલય જેવા પર્વતો, જુદા જુદા નગરો, ત્યાંના લોકો, એ બધાની ઝલક એટલી મનોહર અને ચિત્રાત્મક રીતે વર્ણવી છે, જાણે આપણે પોતે વાદળ સાથે ઉડી રહ્યા છીએ. અહીં પ્રકૃતિનું સૌંદર્ય અને માનવ હૃદયની વિરહ વેદના બેઉ એકબીજામાં ભળી જાય છે. મેઘદૂતમ એટલું પ્રભાવશાળી રહ્યું કે એણે સંસ્કૃત સાહિત્યમાં દૂતકાવ્ય નામની એક આખી નવી પરંપરા શરૂ કરી દીધી.
આ બધી કૃતિઓ વિશે સાંભળ્યા પછી સમજાય છે કે શા માટે એ કવિકુલગુરુ કહેવાયા. પણ જો આપણે એમનું મુખ્ય પ્રદાન શું હતું એ તારવવું હોય, તો સંસ્કૃત સાહિત્યને એમણે એવું શું આપ્યું જે પહેલાં નહોતું અથવા એમના હાથે એ શિખર પર પહોંચ્યું?
જુઓ, જે સાહિત્યિક સ્વરૂપો હતા, નાટક, મહાકાવ્ય, ગીતિકાવ્ય, એ બધાને એમણે કલાત્મકતા, ભાવનાત્મક ઊંડાણ અને ભાષાના સૌંદર્યની એવી ઊંચાઈ આપી જે પહેલાં નહોતી જોવા મળી. પણ એમનું સૌથી વિશિષ્ટ અને કદાચ સૌથી મોટું પ્રદાન કહી શકાય એમની ઉપમાઓનો પ્રયોગ. ઉપમા એટલે કે સિમિલી. એમના માટે ઉપમા એ ખાલી અલંકાર નહોતી, ખાલી વાણીનો શણગાર નહોતી.
તો પછી શું હતી ઉપમાનો આટલો બધો મહિમા કેમ?
કાલિદાસ માટે ઉપમા એ માનવ મનની સૂક્ષ્મ ભાવનાઓ અને બહારની દુનિયા એટલે કે પ્રકૃતિ, એ બે વચ્ચે જે અદૃશ્ય ગૂઢ સંબંધો છે ને, એને પ્રગટ કરવાનું સાધન હતું, એને મૂર્ત સ્વરૂપ આપવાનું સાધન. એ બે સાવ જુદી લાગતી વસ્તુઓ વચ્ચે એવો સંબંધ શોધી કાઢે કે આપણને આશ્ચર્ય થાય અને પેલો ભાવ વધારે સ્પષ્ટ રીતે અનુભવાય.
દાખલા તરીકે,
જેમ કે પ્રિયતમાનો ગરમ નિસાસો એ એટલો તીવ્ર છે કે જાણે પવનની લહેરખીને પણ સૂકવી નાખે, અથવા નદીનો વાંકો ચૂકો પ્રવાહ એ જાણે પ્રિયતમાની ભ્રમરનો વિલાસ હોય.
વાહ.
કે પછી પેલું મેઘદૂતમમાં વિરહમાં દુઃખી યક્ષના લાંબા નિસાસા એ જાણે રાતને પણ લાંબી કરી દેતા હોય. આવી ઉપમાઓથી એ અમૂર્તને મૂર્ત બનાવે છે અને સીધા ભાવકના હૃદય સુધી પહોંચી જાય છે. એટલે જ સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં કહ્યું, ઉપમા કાલિદાસસ્ય, ઉપમા તો કાલિદાસની જ.
અદ્ભુત. એટલે ભાવ અને પ્રકૃતિનું આવું જોડાણ એમની ખાસિયત હતી, અને પાત્રાલેખન
એના વિશે શું કહેશો, ખાસ કરીને સ્ત્રી પાત્રો?
પાત્રલેખનમાં પણ એમણે મનોવૈજ્ઞાનિક સૂક્ષ્મતા અને ઊંડાણ ઉમેર્યા. ખાસ કરીને એમના સ્ત્રીપાત્રો જુઓ, શકુંતલા હોય, રઘુવંશમાં આવતી સીતા હોય, કે પછી કુમાર સંભવની પાર્વતી હોય. એ ખાલી પૌરાણિક કથાઓની હિરોઈન નથી. કાલિદાસ એમને ગૌરવ, સહનશીલતા, પ્રેમની તીવ્રતા, ત્યાગ અને બીજી ઘણી ભાવનાત્મક જટિલતાઓ સાથે જીવંત સ્ત્રીઓ તરીકે રજૂ કરે છે. એમનું આલેખન બહુ સંવેદનશીલ અને માનવીય છે. આ ઉપરાંત ભારતીય કાવ્યશાસ્ત્રનો જે રસ સિદ્ધાંત છે એના એ મહાન જાણકાર હતા અને પ્રયોગ કરનાર હતા. ખાસ કરીને શૃંગાર રસ, એટલે કે પ્રેમ અને સૌંદર્યનો રસ,
અને એના બંને પાસા, મિલન અને વિરહ.
હા, સંયોગ અને વિયોગ. વિયોગને વિપ્રલંબ શૃંગાર કહે છે. એનું નિરૂપણ કરવામાં એમની માસ્ટરી હતી. અને ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ જે ચાર પુરુષાર્થો છે ભારતીય જીવન દર્શનના, એને પણ બહુ સહજતાથી એમણે પોતાની કથાઓમાં વણી લીધા છે. એનાથી એમની કૃતિઓને એક દાર્શનિક ઊંડાણ પણ મળે છે.
આટલી મહાન પ્રતિભા અને આવી અદ્ભુત રચનાઓ, એમનો પ્રભાવ કેવો રહ્યો? શું એ ખાલી ભારત અને સંસ્કૃત ભાષા પૂરતો જ સીમિત રહ્યો?
ના, બિલકુલ નહીં. એમનો પ્રભાવ તરત જ પડ્યો અને બહુ લાંબો સમય ટક્યો. ભારતમાં તો એમની કૃતિઓ તરત જ સંસ્કૃત સાહિત્યના શિખર તરીકે સ્વીકારાઈ ગઈ. સદીઓ સુધી શાસ્ત્રીય શિક્ષણ અને સાહિત્ય સર્જન માટે એ પ્રેરણા બની રહી. ભવભૂતિ, બાણભટ્ટ, માઘ જેવા પછીના મહાન સંસ્કૃત કવિઓએ પણ એમની શૈલીને અનુસરવાનો પ્રયાસ કર્યો અને એમના માટે ખૂબ આદર વ્યક્ત કર્યો. એટલું જ નહીં, મધ્યયુગમાં એમની કૃતિઓ પર્શિયન અને અરબી ભાષાઓમાં પણ ટ્રાન્સલેટ થઈ હતી. એ બતાવે છે કે એમનો પ્રભાવ ભારતની સરહદો ઓળંગી ચૂક્યો હતો.
અને પશ્ચિમ જગતમાં એમની ઓળખ કઈ રીતે બની? આપણે શરૂઆતમાં વાત કરી હતી કે એમનું એક નાટક બહુ ફેમસ થયું.
હા, એમની ખરી ગ્લોબલ જર્ની શરૂ થઈ 1789માં, જ્યારે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના એક વિદ્વાન અધિકારી હતા સર વિલિયમ જોન્સ. એમણે અભિજ્ઞાન શાકુંતલમનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કર્યું અને પબ્લિશ કર્યું. આ ટ્રાન્સલેશને યુરોપના વિદ્વાનો અને સાહિત્યકારોમાં ભારે રસ જગાવ્યો. ખાસ કરીને જર્મનીમાં એની બહુ ઊંડી અસર થઈ.
જર્મનીમાં એવું તે શું હતું એ નાટકમાં જેણે જર્મન વિદ્વાનોને આટલા આકર્ષ્યા?
જર્મનીના જે મહાન કવિ અને વિચારક હતા ગ્યોથે, એ શાકુંતલમ વાંચીને એટલા બધા પ્રભાવિત થયા કે એમણે એની પ્રશંસામાં એક કવિતા પણ લખી.
ઓ વાહ.
એમણે કહ્યું કે જો કોઈને યુવાનીના ફૂલો અને પરિપક્વતાના ફળો, જો કોઈને સ્વર્ગ અને પૃથ્વીનું મિલન એક જ જગ્યાએ જોવું હોય તો હું શાકુંતલમનું નામ આપીશ. હવે ગ્યોથે જેવા મહાન સર્જક આવી પ્રશંસા કરે એનાથી કાલિદાસ અને ભારતીય સાહિત્યને યુરોપમાં એક નવી જ પ્રતિષ્ઠા મળી. આ ઘટનાએ પશ્ચિમી જગતને ભારતીય સંસ્કૃતિ, સાહિત્ય અને દર્શનની સમૃદ્ધિનો પહેલીવાર મોટો પરિચય કરાવ્યો. ત્યારથી લઈને આજ સુધી કાલિદાસને વિશ્વના સાર્વત્રિક મહાકવિઓમાં ગણવામાં આવે છે, જેમ ગ્રીક પરંપરામાં હોમર છે કે અંગ્રેજી સાહિત્યમાં શેક્સપિયર.
એ જ હરોળમાં
બરાબર એમની કૃતિઓ દુનિયાભરની અસંખ્ય ભાષાઓમાં અનુવાદિત થઈ છે. એમના નાટકો આજે પણ ભજવાય છે અને દુનિયાની યુનિવર્સિટીઓમાં એમનો અભ્યાસ થાય છે. આ જ બતાવે છે કે એમણે જે વિષયોને સ્પર્શ્યા, પ્રેમ, વિરહ, પ્રકૃતિ સાથે માનવનો સંબંધ, કર્તવ્ય, નૈતિકતાના પ્રશ્નો, એ ખરેખર યુનિવર્સલ અને ટાઈમલેસ છે.
આ સાંભળીને ખરેખર ગર્વ થાય. ચાલો એમની કલમમાંથી નીકળેલા કેટલાક એવા મોતી જેવા કોટ્સ જોઈએ જે એમની દ્રષ્ટિ, એમની કલા અને એમના જીવન દર્શનની ઝલક આપે.
ચોક્કસ. અભિજ્ઞાન શાકુંતલમમાં જ પેલો પ્રસંગ છે ને, રાજા દુષ્યંત આશ્રમમાં શકુંતલાને પહેલીવાર જુએ છે. એના મનમાં શંકા થાય છે કે આટલી સુંદર કન્યા ઋષિપુત્રી કેવી રીતે હોય, પણ મન એના તરફ ખેંચાય છે. ત્યારે મનમાં વિચારે છે, અસતામ હિ સંદેહ પદેશુ વસ્તુષુ પ્રમાણમ અંતઃકરણ પ્રવૃત્તય.
એનો અર્થ શું થાય?
એનો ભાવ એવો છે કે જ્યારે કોઈ બાબતમાં શંકા હોય ત્યારે સજ્જન માણસો માટે પોતાના અંતરાત્માનો અવાજ જ સાચો પુરાવો હોય છે. અહીં સહજ આકર્ષણ અને ઇન્ટ્યુશન પરનો વિશ્વાસ દેખાય છે.
વાહ, પોતાના મનના અવાજ પર ભરોસો રાખવાની વાત આ તો આજે પણ એટલી જ સાચી લાગે. બીજું કોઈ ઉદાહરણ?
મેઘદૂતમમાં પેલો વિરહી યક્ષ છે, એ પોતાના દુઃખની તીવ્રતા વર્ણવતા વાદળને કહે છે, જેનો ભાવાર્થ છે, મારા ગરમ અને લાંબા નિસાસા એટલા તીવ્ર છે કે એનાથી રાત્રિઓ પણ જાણે વધુ લાંબી બની જાય છે. જુઓ કેવી રીતે એક અમૂર્ત ભાવના, વિરહનું દુઃખ, એને એક મૂર્ત અસર, રાત લાંબી થવી એની સાથે જોડીને એની ઇન્ટેન્સિટી બતાવી છે. આ કાલિદાસની લાક્ષણિક શૈલી છે.
અને રાજધર્મ વિશે રઘુવંશમમાંથી પેલો પ્રખ્યાત શ્લોક છે ને, સૂર્યના ઉદાહરણવાળો.
હા, એ શ્લોક આદર્શ રાજાનું કર્તવ્ય બહુ સરસ રીતે સમજાવે છે. પ્રજાનામેવ ભૂત્યર્થમ સતાભ્યો બલિમગ્રહિત સહસ્રગુણમ ઉત્સૃષ્ટુમ આદત્તેહિ રસમ રવિહિ.
એનો અર્થ?
અર્થાત તે રાજા દિલીપ પ્રજાના કલ્યાણ માટે જ તેમની પાસેથી કર બલી લેતો હતો, જેવી રીતે સૂર્ય હજાર ગણું વરસાદ રૂપે પાછું આપવા માટે જ પૃથ્વીમાંથી પાણી રસ ખેંચે છે.
અદ્ભુત.
શાસકે પ્રજા પાસેથી શા માટે અને કેવી રીતે લેવું જોઈએ એની કેટલી ઊંચી અને પ્રકૃતિ સાથે જોડાયેલી કલ્પના છે.
ખરેખર અદ્ભુત. ટેક્સેશનની ફિલોસોફી આટલો કાવ્યાત્મક રીતે, અને જીવન કે સૌંદર્ય વિશે એમનો કોઈ વ્યાપક વિચાર, કોઈ સૂત્ર જેવું.
એમનું એક સૂત્રાત્મક વાક્ય છે જે જીવનના ઘણા પાસાઓને લાગુ પડે. ક્ષણે ક્ષણે ય નવતામ ઉપૈતી તદેવ રૂપમ રમણીયતાયા.
એટલે
કે જે ક્ષણે ક્ષણે નવીનતા ધારણ કરે છે તે જ રમણીયતા એટલે કે સુંદરતાનું સાચું સ્વરૂપ છે. આ બતાવે છે કે સૌંદર્ય કે જીવન એ કોઈ સ્થિર વસ્તુ નથી, પણ એક સતત ચાલતી, બદલાતી, નવી થતી પ્રક્રિયા છે. આ વિચાર એમની કૃતિઓમાં, પ્રકૃતિના વર્ણનોમાં અને પાત્રોના વિકાસમાં પણ દેખાય છે.
કાલિદાસ અને એમની કૃતિઓ વિશે આટલી ઊંડી વાતચીત પછી હવે અંત તરફ જઈએ. આપણા સાંભળનારાઓ માટે વિચારવા જેવું શું છે, આ મહાન કવિ પાસેથી આજે આપણે શું પ્રેરણા લઈ શકીએ?
એક મોટો વિચાર તો એ જ છે કે હજારો વર્ષ પહેલાં એક સાવ જુદા સમાજમાં, જુદા સાંસ્કૃતિક વાતાવરણમાં લખાયેલું સાહિત્ય આજે પણ આપણને આટલું રિલેટેબલ, આટલું આકર્ષક, આટલું સ્પર્શી જાય એવું કેમ લાગે છે? કદાચ એટલા માટે કે કાલિદાસે માનવ સ્વભાવની જે મૂળભૂત સંવેદનાઓ છે, પ્રેમ, કરુણા, કર્તવ્ય, સૌંદર્યની અનુભૂતિ, એને ઓળખી હતી અને એને એવી ભાષામાં વ્યક્ત કરી જે યુનિવર્સલ છે.
અને બીજો મુદ્દો પેલો પ્રકૃતિ સાથેના જોડાણનો. કાલિદાસની કૃતિઓમાં પ્રકૃતિ ખાલી બેકગ્રાઉન્ડ નથી, એ તો જાણે જીવંત પાત્ર છે, માનવ ભાવો સાથે સંવાદ કરે છે.
બરાબર. કાલિદાસે પ્રકૃતિ અને માનવીય ભાવ જગત વચ્ચે જે અતૂટ સેતુ બાંધ્યો છે એ આજે કદાચ સૌથી વધુ રેલેવન્ટ છે. આજનું આપણું જીવન કેવું છે? ટેકનોલોજી કેન્દ્રિત, શહેરી, ઘણીવાર પ્રકૃતિથી દૂર. તો શું આપણે એ સંવાદ ગુમાવી રહ્યા છીએ? કાલિદાસ આપણને યાદ અપાવે છે કે માનવ અસ્તિત્વ એ કુદરતના વિશાળ ચક્રનો જ એક ભાગ છે. એમની કવિતા આપણને આપણી આસપાસના સૌંદર્ય પ્રત્યે વધુ સજાગ, વધુ સંવેદનશીલ બનવા પ્રેરે છે. કદાચ એમની કૃતિઓનું વારંવાર વાંચન, મનન આપણને ભૂલાયેલા સંબંધને ફરી જોડવામાં મદદ કરી શકે. અને કદાચ એમની કૃતિઓની એ જ રમણીયતા છે જે પેલું કહ્યું ને, ક્ષણે ક્ષણે નવીનતા પામે છે. દરેક વાર વાંચીએ ત્યારે નવા અર્થો, નવી અનુભૂતિઓ જગાડે છે. એ જ એમની શાશ્વતતાનું રહસ્ય છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.